Page number 278. છેલો પેરેગ્રાફ. હવેની જે ગાથાઓ પ્રગટ થાય છે તેમાં ત્રણ વાત આવે છે. એક વાત ઋણ સ્વીકાર, બીજી વાત સદગુરુ પ્રત્યે પોતાનો અહોભાવ અને ત્રીજી વાત સદગુરુના ચરણોમાં પોતાની અર્પણતા, જેને આજની પરિભાષામાં ગુરુ દક્ષિણા કહે છે. આજે તો રૂપિયો મૂકો, સવા રૂપિયો મૂકો કે 1,25,000 મૂકો, એ ગુરુ દક્ષિણા. અહીં ક્યાંય રૂપિયાની વાત જ નથી. શિષ્ય દક્ષિણા આપે છે પણ અદભુત આપે છે. એક ઋણ સ્વીકાર. ઋણ કોને કહેવાય? કે જેણે આપણને અલૌકિક વસ્તુ આપી હોય તેનો ઋણ સ્વીકારવો, આને કહેવાય છે કૃતજ્ઞતા. જેટલા ગુણો છે તે બધામાં કૃતજ્ઞતા શ્રેષ્ઠ ગુણ છે. આપણા ઉપર કોઈએ નાના મનાનો ઉપકાર કર્યો હોય તે પ્રાણાયામ સુધી ન ભૂલે તે ઉપકારનો બદલો વાળવા તત્પર રહ્યું તેને કહેવાય કૃતજ્ઞતા. અને તેની સામે દુર્ગુણ છે કે આપણા ઉપર ગમે તેટલો ઉપકાર કર્યો હોય તે ભૂલી જાય અને તેનો બદલો પાછો ન વાળે તેને કહેવાય કૃતજ્ઞતા. આપણે કૃતજ્ઞ ન બનીએ. આપણા ઉપર ઘણા ઉપકારી છે. કોણ? સૂર્ય, ચંદ્ર, એ બંને ઉપકારી છે. વરસાદ આવે એટલે આપણે રાજી રાજી થઈ ગઈ છીએ. જો વરસાદ ન આવ્યો હોત તો દુષ્કાળ પડત. વૃક્ષો ઉપકારી, મા બાપ પણ ઉપકારી, પરંતુ બધા કરતાં સૌથી ઉપકારી શ્રેષ્ઠ કોઈ હોય તો તે સદગુરુ છે. કેમ? તો કહે છે કે તેઓ એવી વસ્તુ આપે છે કે તેના આપ્યા પછી આપણું કાયમ માટે ભિખારીપણું મટી જાય છે. તે એક એવો ખજાનો છે અને વારસો આપે છે કે એની મૂડી આપે છે. જે આપણી પાસે છે ખરી, પણ તેની આપણને ખબર નથી. તેઓ આંગળી ચીંધી આપણી પાસે રહેલી મૂડીને, ખજાનાને ઓળખાવે છે. જેને આપણે ભૂલી ગયા છીએ આ ઉપકાર જેવો તેવો નથી. એટલા માટે શિષ્ય જ્યારે ઉપકાર માને છે ત્યારે એક શબ્દ બે વખત બોલાઈ જાય છે. એક વખત કહે તો ચાલત, પરંતુ બે વખત કહે છે અહો અહો. પહેલું કારણ એ છે કે ગુરુદેવ આપે કરુણાના સાગર બનીને આ ઉપકાર કર્યો માટે આશ્ચર્ય થાય છે. અને બીજું આપે જે આપ્યું છે તે અલૌકિક છે, અદ્ભુત છે.
ઓહો અહો શ્રી સાધા ગુરુ કરુણા સિંધુ અપાર, આપા માર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. આમ તો ઘટના ઘટી ગઈ છે, પામરતા ચાલી ગઈ છે. યશો વિજયજી મહારાજે ગાયું કે ગઈ દીનતા સબહી હમારી, પ્રભુ તુજ સમકિત દાન મે. તેમણે કહ્યું કે હે પ્રભુ, તમે કૃપા કરી અમને સમકિતનું દાન આપ્યું અને અમારા જીવનમાંથી દીનતા ચાલી ગઈ. હવે અહીં કહ્યું કે આ પામર પર પ્રભુ કર્યો ઉપકાર. બંને વાતો ખૂબ યોગ્ય અને વ્યાજબી છે. અમે પામર હતા, અત્યાર સુધી અમારી પાસે જે અલૌકિક ખજાનો હતો તેને અમે ઓળખી શક્યા ન હતા. એ અમારી લાચારી, દીનતા અને પામરતા હતી. એટલા માટે અહો અહો શબ્દ બે વખત વાપર્યો અને આપ કરુણાના સાગર છો તેમ કહ્યું. સદગુરુમાં ઘણા ગુણો છે, પરંતુ સૌથી મોટો એ તેમની પરમ કરુણા છે. અને આપણા માટે પણ કરુણા જ ઉપકારી છે, ઉપયોગી છે. એ કરુણાવંત ન હોત તો આપણને ઉપદેશ અને સમાધાન કરાવત નહીં. આ બધું સમજાવીને પોતે ધ્યાનમાં સમાધિમાં ગયા. તેઓ તો કૃતજ્ઞ છે. જ્યારે વિતરાગતા પ્રાપ્ત થઈ ત્યારે તેમને જે કાર્ય કરવાનું હતું તે પૂરું થઈ ગયેલ છે. તેઓ આપણા માટે આપણા વચ્ચે રહ્યા. તીર્થંકરો એક પ્રહર સવારે અને એક પ્રહર સાંજે ધર્મદેશના આપે છે. તેમની કોઈ જવાબદારી નથી કે કોઈએ નિમણૂક કરી તેમને નિશ્ચિત કામ સોંપ્યું નથી. તેમને કંઈ લેવાનું નથી. એકમાત્ર પરમ કરુણાના કારણે બોલે છે. અને બીજું એ કે તેઓ જે કાંઈ બોલે છે તે આત્માનું હિત કરનાર બોલે છે. તો જેમણે આપણા આત્માનું હિત બતાવ્યું તેવા સદગુરુ છે તો ઘટના શું ઘટી?
જેઓ સદગુરુના વચનો શ્રવણ કરતા કરતા આત્માની નિર્મળતાથી સમજાય છે, આપણે સાંભળીએ છીએ તેના કરતા શ્રવણની ગુણવત્તા વધારે છે. અહીં એમ કે કહે છે કે સાંભળતા આત્માની નિર્મળતા થઈ, વિકલ્પો શાંત થયા, બહારમાંથી મન અંદર આવ્યું, બહાર પ્રવૃત્તિમાંથી અંદર ગયો, આરામ પરિગ્રહ તેને ઘટ્યા, સદગુરુ સાથે તેની એકાગ્રતા થઈ અને તેમના શબ્દો સાંભળતા સાંભળતા શ્રવણ કરતા કરતા નિર્મળતા આવી. આ એક વાત થઈ. અમારો આત્મા જેને અમારે મેળવવાનો છે, જેને શાસ્ત્રોને ગયો છે, જેને મેળવવામાં યોગ્ય ધ્યાન કરે છે અને ગૃહસ્થ સંસારનો ત્યાગ કરી સંન્યાસી અને સાધુ બને છે, એવી આત્મા ખૂબ ખોળવા છતાં અમને ખ્યાલમાં નહોતો આવ્યો કે તેવો આત્મા ખોળવાનો માર્ગ સદગુરુએ આપ્યો. તેથી અમારા ઉપર મોટો ઉપકાર થયો અને એ કારણે સંકિતનો પૂર્વ લાભ પ્રાપ્ત થયો છે. આ છ પદની વાત સાંભળતા સાંભળતા શિષ્યમાં ત્રણ ઘટના ઘટી.
પહેલી, આત્મામાં નિર્મળતા થઈ. બીજી, સંકિતનો અપૂર્વ લાભ થયો. ત્રીજી, અનંત જ્ઞાનમય આત્માનું ભાન થયું. એ લાભ થયા પછી સદગુરુનું સ્વરૂપ કેવું અદ્ભુત હશે એ વિચારતા તેને ભાન થયું. જો એમની વાણી સાંભળીને આટલી શાંતિ અમને થઈ, આવી સમાધિ અમને પ્રાપ્ત થઈ, આવી અવસ્થા અમને પ્રાપ્ત થઈ, તો સદગુરુની પોતાની અવસ્થા કેવી હશે? સમજાય છે કે તેમની આંતરિક અવસ્થા કેવી હશે? સદગુરુને ઓળખો. તેમને ઓળખવા માટે તેમના વ્યાખ્યાનો સાંભળવા તે જ માત્ર ઉપાય નથી, પણ અંદરમાં વિચારવું પડે કે આટલી વાત સાંભળી અમારા મનમાં ક્લેશો ગયા, અમારી ભ્રમણાઓ તૂટી, અમારી મૂંઝવણ ગઈ અને અમને અપૂર્વ આનંદ થયો. અમારા હાથમાં આટલો મોટો ખજાનો આવ્યો તો જેમની પાસે આનાથી પણ મોટો ખજાનો ભર્યો છે તેમની આંતરિક અવસ્થા કેવી હશે? અહો, આ અહો શબ્દને સમજી લો જેમ ખડક ઉપર પસાર થતા હોઈએ, સડક ઉપર પસાર થતા હોઈએ અને ઠંડો પવન હોય તો શાંતિ થાય. વૈશાખ જેઠ મહિનાના બળબળતા તાપમાં સરોવર તરફથી ઠંડો પવન આવે તો શાંતિ વળે. તેના ઉપરથી ખ્યાલ આવે કે સરોવર કેવું ઠંડુ હશે. એ રીતે સદગુરુના વચનોથી અંદરમાં અપૂર્વ શાંતિ થઈ. આત્મા જાગૃત થયો એના ઉપરથી ખ્યાલ આવે કે સદગુરુને કેવી અનંત શાંતિની સંપદા મળી હશે. તેઓ કેવા ગંભીર અને જ્ઞાની હશે તેની દશા શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. માટે શિષ્ય કહે છે, અહો અહો શ્રી સદગુરુ. કઈ બે વાત કરી, એક બાબત તો શિષ્યને અંધારી વસ્તુ મળી, ઘટના ઘટી અને શાંતિ થઈ તેનું આશ્ચર્ય છે, પરમ પૂજ્ય ભાવ પણ થયો, અને બીજી વાત એ કે પામર ઉપર પ્રભુ આપે આશ્ચર્યજનક ઉપકાર કર્યો. અહો અહો શ્રી સદગુરુ, કરુણા સિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર.
અહો અહો એમ બે વખત કહ્યું તેનું કારણ, જગતના લોકો વ્યવહારમાં લેવડ દેવડ કરે છે. આપણે કોઈની સ્મશાન યાત્રામાં જઈએ તો એ આપણે ત્યાં આવે તેવો ભાવ હોય છે. લગ્ન પ્રસંગે જાઓ તો તે પણ કોઈ પ્રસંગે કામમાં આવશે તેવું કારણ, તેવો સ્વાર્થ હોય છે. પરંતુ સદગુરુ તો પોતાના સ્વરૂપને સંપૂર્ણપણે પામી ગયા છે. તેમને શિષ્ય પાસેથી કોઈ સ્વાર્થ નથી, તેમને કંઈ પણ મેળવવાનું બાકી નથી. પરંતુ કોઈ પણ જીવ આત્મ સ્વરૂપને પામે અને તેના આત્માને જાણે તે હેતુ છે, બીજો કોઈ હેતુ તેમને નથી. માટે તેમણે ઉપદેશ આપ્યો. બીજી વાત, સદગુરુ તો એમ કહે છે, જગત ગુરુ મેરા ઓર મે ઉસકા ચેલા. જગત અમારા ગુરુ છે અને અમે તેના ચેલા છીએ, આવી નમ્રતા છે. તો અમારે ક્યાં અહંકાર કરવો રહ્યો? અમારે માન કે પૂજા કંઈ જોઈતું નથી. જ્ઞાની પુરુષોનો જન્મ બે કારણો માટે થયો છે. એક, પ્રારબ્ધ ભોગવવા માટે જ્ઞાની પુરુષ જન્મ્યા છે, અને બીજું કારણ જગતના જીવોના કલ્યાણ માટે. સમજાય છે કંઈ? અહો અહો, આ મોટો ઉપકાર છે. હવે એમ કહેવું છે કે સાક્ષાત સદગુરુ એ કરુણાનું મૂર્તિ છે. આવું લક્ષ આવી જાય તો સદગુરુની કરુણા કેવી અગાધ છે તેનું આછું પાતળું ભાન થાય. શિષ્ય એમ કહે છે કે સદગુરુને જોતા તેમની ઊંચાઈ અમને ખ્યાલમાં આવી, કારણ કે સદગુરુએ કરુણા કરી બોધ આપ્યો. અને આ પામર એટલા માટે કે વિષયોમાં, કસાયોમાં, રાગમાં, પદાર્થમાં, વસ્તુઓમાં, સંયોગોમાં, મોહ અને માયામાં અટવાયેલા હતા. અમારી યોગ્યતા પણ નહોતી, છતાં અમને બોધ આપ્યો. એમને જે આત્મજ્ઞાન છે તે અમને અપમાડ્યું, એટલે એમનો અમાપ ઉપકાર છે. અહો અહો શ્રી સદગુરુ, કરુણા સિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. આ શબ્દો સમજાણા, આ હૃદય સમજાણું, ઉપકારનું મહત્વ માપવાની સમજવા જેટલી અમારામાં ક્ષમતા પણ નથી. સદગુરુનું વચન તો છેક મોક્ષ સુધી લઈ જાય. કોઈ ભૂખ્યા માણસને જમાડે, તરસ્યાને પાણી આપે તો તે આશીર્વાદ આપે, સુખી થજો. ઉઘરાણીવાળા લોહી પીતા હોય તો તે વખતે કોઈ માણસ આવીને કહેશે કે ચિંતા ન કરશો, હું બેઠો છું ને, એ માણસ તમને દેવ જેવો લાગે ને, અમારી મુશ્કેલીમાં તમે આવી અમને બચાવી લીધા. જો આવો ઉપકાર અદ્ભુત લાગે તો જેમણે અમારા જન્મ મરણ ટાળવા, સંસારમાંથી અમને મુક્ત કરવા બોધ આપ્યો, એમનો ઉપકાર કેમ ભૂલાય? આવો અદ્ભુત ઉપકાર એમનો છે. આટલી વાત આ કથામાં કરી, ફરી જતા બાકી છે તે આગળ.
શિષ્યએ સદગુરુના બોધના 6-6 પદને આત્મસાત કર્યા અને પોતાની બુદ્ધિમાં જે કંઈ સમજાયું, પોતાની અંતર જે આસ્થા થઈ, એણે સદગુરુ પાસે કહી બતાવ્યું. સદગુરુ પાસેથી સંમતિ મેળવી કે પોતે જે સમજ્યો છે તે બરોબર છે કે નહીં. કહેનાર ગમે તે હોય, પરંતુ એ જે વક્તવ્ય હોય છે, બોધ હોય છે, ઉપદેશ હોય છે, એની સફળતા કહેનાર ઉપર કે મેળવનાર ઉપર? તો કહેનારો ગમે તેવો હોય, પણ મળ્યું શું, મેળવું શું? વ્યક્તિગત રીતે આપણે વિચાર કરવો હોય તેમ કરે કે મેળવું શું, કહેનારે તો ઘણું કીધું, આપણે શું મેળવું? અને જે મેળવું એ એમણે કહ્યું તે જ પ્રમાણે મેળવું, કે એમણે કહ્યું એ સાંભળ્યું અને આપણી પાસે આપણી મતિ છે એમાં કઈ ફેરફાર નહીં, આપણામાં કઈ ફેરફાર નહીં. એને કીધું, કહી દીધું, તો એ તો કહેવા આવ્યા હતા તો કહી દીધું. કાઢી નાખ. અહીંયા આત્મસિદ્ધિનો શિષ્ય છે, એને સદગુરુ પાસેથી આપે જે કહ્યું છે એ મને સમજાયું, સ્વરૂપ સમજાયું. અને આત્મસિદ્ધિની પેલી ગાથા ભૂલો નહીં, બધું અનુસંધાન ભૂલાશે તેથી આપણે કાંઈ વાત રહેશે નહીં. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, પછી સમજાવ્યું તે પદનમો શ્રી સદગુરુ ભગવાન. એમણે સમજાવ્યું છે, એણે સમજાવ્યું છે, પણ શિષ્ય સમજ્યો કે નહીં? એણે તો સમજાવ્યું. સદગુરુને ઉપકાર એટલા માટે છે કે એને સમજાવ્યું. એ સમજાવ્યું ક્યારે પ્રતીત થાય છે? કે પોતાને સમજાણું. જો મને સમજાણું ન હોય તો એને શું સમજાવ્યું? બેસે છે વાત? આપણને સમજાણું નથી તો એને ગમે તેવું સમજાવ્યું હોય. પ્રોફેસર ક્લાસની અંદર બહુ સરસ મજાનું લેક્ચર આપે, એનો ઉપકાર ક્યારે? ઓલાને સમજાય તો છોકરાને. વિદ્યાર્થીને સમજાયું નથી, શિષ્યને સમજાયું નથી કે આ શું કહેવા માગે છે અને શું કીધું. આવા બબે તંતન કલાકના પ્રવચનો આપણે સાંભળતા હોય, સમજાવનારા એ ભરપેટ સમજાવ્યું, સમજાવ્યું, પણ સમજાણું ખરું? આત્મસિદ્ધિમાં એ વાત છે સદગુરુની ઓળખાણમાં, કે જે સમજાવ્યું એ શિષ્યને સમજાણું. માટે સદગુરુ ભગવંત કીધા, સમજાવ્યું તે પદ નમું, જે પદ સમજતો નહોતો એ પદ એણે સમજાવ્યું. એ સમજાવ્યું એટલે જેને સમજાણું, માટે સદગુરુ એના માટે ભગવાન સમાન છે. કાંઈ ન સમજાણ્યું તો ગુરુ શું કામ નહોતો? આપણે શું લેવા દેવા? ગમે એવો મોટો કોઈ હોય તો આપણે શું કામ છે? અહીંયા શિષ્યએ જ્યારે કીધું કે સાહેબ મને જે સમજાણું છે એ તમને કહું છું, નિજ પદ નિજ માહી લખ્યું અને ભાસ્યું નિજ સ્વરૂપતે શુદ્ધ ચેતના રૂપ. આ મને સમજાવો, સ્વરૂપ શું છે? જે સ્વરૂપ સમજ્યો નહોતો અનંત કાળથી એ સ્વરૂપ સમજાણો. તમે સમજાવ્યું નિજ સ્વરૂપ તે શુદ્ધ ચેતના રૂપ. આ પેલું એને સમજાણું. તો અનંત કાળની અંદર પોતે પોતાને ભૂલી ગયો હતો, પોતાની વિસ્મૃતિ હતી, સ્વરૂપનું ભાન નહોતું, એને જગતની ઓળખાણ હતી. અને વ્યવહારિક જ્ઞાન ભણી ભણીને જગતના કેટલાય નવા નવા પદાર્થોને એ ઓળખો. આપણે જેમ ભણીએ એમ જગતના વ્યવહારનું જ જ્ઞાન થાય, જગતના પદાર્થનું જ્ઞાન થાય, જુદા જુદા વિષયોનું જ્ઞાન થાય, ક્યાંય સ્વરૂપનું જ્ઞાન નથી થતું. પછી આપણા દેશની યુનિવર્સિટીમાં ભણીએ કે બહાર ભણીએ, અમેરિકા જાઓ, ઓસ્ટ્રેલિયા જાઓ, કેનેડા જાઓ કે જર્મની જાઓ, અને છોકરાઓને ત્યાં મોકલીએ, ખૂબ આગળ વધે, ખૂબ આગળ વધે. શું આગળ વધે? તો કે જગતનું જ્ઞાન એને મળશે, પરંતુ સ્વરૂપનું જ્ઞાન નહીં મળે. શિષ્યને સ્વરૂપનું જ્ઞાન મળ્યું અને એ કહે છે કે શુદ્ધ ચેતના રૂપ છે. પાછું એ પૂર્ણતા એ સમજાયું કે અજર અમર અવિનાશી. સાહેબ આ તો નિત્ય છે, આમાં ક્યાંય અજરપણું ખરવાપણું નથી, જર્જરિત થવાપણું નથી, અમર છે, મરતું નથી અને અવિનાશી છે. કોઈ કાળે કોઈ સંયોગોમાં કોઈ પરિસ્થિતિમાં આનો નાશ ન થઈ શકે એવું તત્વ સમજાણું. આ શુદ્ધ ચેતના એ ક્યારેય નાશ પામતી નથી. ખૂબ વિચાર કરવો. આપણે એક અદ્ભુત ગ્રંથ આપણે વાંચીએ છીએ, એક લોકોત્તર પુરુષ પરમાત્મા સમાન કોટિ તીર્થંકરની કોટિનો પુરુષ, એમનો બોધ વાંચીએ છીએ. ભલે સાદી ગાથાઓ છે, સંસ્કૃતમાં નથી, માગધીમાં નથી, ગુજરાતીમાં છે, દોહાના રૂપમાં છે, પણ એમાં અદ્ભુત અમૃત ઠાલવેલું છે. આ ગ્રંથ વાંચીએ તો મુનિશ્રી કહે છે કે ભલે બીજા ગ્રંથો ઘણાય છે, કોઈ વંચાય કે ન વંચાય એની ચિંતા ન કરવી. એક આત્મસિદ્ધિ સમજાય એટલે અધ્યાત્મનો સાર આખો સમજાઈ જશે. સ્વરૂપ સમજાણું છે, એની નિત્યતા સમજાય એટલે સ્વરૂપ પૂર્ણ રૂપમાં સમજાયું છે. એ કરતા ક્યારે છે ને ક્યારે નથી એવી અધૂરી વાત નથી સમજાણી. એ કરતા ક્યારે છે ને ભોગતા ક્યારે છે ને એને કર્મ કોણ કરાવે છે ને એને પછી ફળ કોણ આપે છે ને, આવી બધી જેને કહીને કપોળ કલ્પિત વાતો, ગપ્પા સ્ટક. આપણે કઈ કરતા નથી, ઉપરવાળો કરાવે છે. તું પાપ કરસ, તું હિંસા કરસ, તું દુરાચાર કરસ, અને બોલવાનું સરસ મજાનું, જાણે પોતે મહાન ધાર્મિક હોય ને, કે એની મરજી વિના પાંદડું હાલતું નથી, અને તું આ જ પ્રકારના અધમ કાર્યોની અંદર પડ્યો છું, અને કેના નામે ચડાવશી? પરમ તત્વના નામે. આ સમજણ છે, આ જ્ઞાન છે, આ લુચ્ચાઈ છે. કરવું પોતાને કરવું એમ કરવું, પછી એમ કે બા તમે નહોતા કહેતા, બાપુજી તમે નહોતું કીધું, કોકના નામે ચડાવીને આ લુચ્ચો છોકરો ચટકી જાય. અને બાપને મોહ છે એટલે છોકરાએ ખોટું કર્યું હોય કે હા બેટા કઈ વાંધો ન બેટા બરોબર છે, આમ ને આમ આડવું એને કરશે. અનંત કાળ આમને આમ દો લુચ્ચાઈમાં નફટાઈમાં. અમને સાહેબ સમજાણું છે, એનું કરતાપણું ક્યારે છે અને એનું ભોગતાપણું ક્યારે છે એમાં કોઈ ગરબડ નથી, એમાં કોઈ કલ્પના નથી, એમાં કોઈ મોહનો અંશ નથી. એ કઈ કરાવે અમે અને અમે કરીએ એવું નથી. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જાય. કોનો વિભાવ? પરમાત્માનો કે આપણો? તો અત્યાર સુધી તો આપણે પરમાત્માના વિભાવમાં વાત ચડાવી દીધી કે એને આપણને કરાવ્યું તો વિભાવ કોનો થયો જો કરી. અને આવો ઈશ્વર, આવો પરમાત્મા, આવો પરમેશ્વર તારો વિભાવ વાળો, વાત ક્યાંય કોઈ નથી. આ પુરુષે જો આ વાત આટલી સ્પષ્ટ આટલી સરળતાથી મૂકી ન હોય તો આ ગ્રંથોના ગ્રંથો વાંચીએ તો આટલી સ્પષ્ટતા થઈ શકે નહીં. સ્વરૂપ બાબતનું, આત્માનું સ્વરૂપ આટલી સરળતાથી સુગમતાથી સમજાય નહીં. હજી જ્ઞાની પુરુષે કહ્યું છે એની જો પૂરેપૂરી વિચારણા આપણે નહીં કરીએ તો આપણને પણ આત્મસાત નહીં થાય. સાંભળી લીધું, સાંભળ્યું, શ્રવણ કર્યું. એ શ્રવણ જ્યારે છે, સાંભળવા કરતા શ્રવણ અનેક ગણું મૂલ્યવાન છે. કેમ કે શ્રવણથી વાત ભાવ સુધી પકડાય છે, શબ્દો સુધી નહીં. તમે સાંભળો ત્યારે શબ્દો સુધી સાંભળો, પણ શ્રવણ કરો ત્યારે એ શબ્દ કહેનારના ભાવ શું છે, એ શબ્દ લખનારના ભાવ શું છે, એનો આશય શું છે, એને શું કહેવું છે, એનો હેતુ શું છે. હેતુવાદ કહે છે શાસ્ત્રમાં એને, કે હેતુ પકડવો છે, શબ્દો નથી પકડવા. અરે શબ્દો તો 50-100 વર્ષે બદલાય, વાણી બદલાય, ભાષા બદલાય, વ્યાકરણ બદલાય, આ બધું તો બદલાયા કરે. બાર ગાવે બોલી પણ બદલાય. તો ક્યાં મહાવીર બિહારની અંદર જન્મેલા અને ક્યાં સૌરાષ્ટ્રમાં, તો એ બોલી અરે ક્યાં મેળ કરવો આપણે. પણ ભાવ એક જ છે. ત્રણ જગતના ત્રણ લોકમાં ગમે ત્યાં જ્ઞાની પુરુષ હોય એનો ભાવ તો એક જ છે. યશો વિજયજી મહારાજે એના સ્તવનમાં બહુ સરસ કહ્યું, ભાવ એક હૈ સબ જ્ઞાની કો મૂર્ખ ભેદ ન પાવે, અપનો સાહિબ કો પહેચાને સો જસ લીલા પાવે. જગતના તમામ જ્ઞાનીઓનો ભાવ એક જ છે. હજારો સાધનો ચાલતા હોય ઓર્કેસ્ટ્રામાં, દરેક સાધન જુદું જુદું છે. વાયોલિન છે, દિલરૂબા છે, સારંગી છે, તબલા છે, હાર્મોનિયમ છે, ઇલેક્ટ્રોક આઈટમ છે, ઓર્ગન્સ છે, જે કંઈ હોય બધાનો સૂર. ગમે તેટલા વાજિંત્ર હોવા છતાં, તંતુવાદ્ય હોય કે કાષ્ટવાદ્ય હોય કે કાચવાદ્ય હોય, બધાનો સૂર એક જ. જો સૂર જુદો હોય તો ઘોંઘાટ, બસુરું બંધ કર ભાઈ, આવું અમારે કઈ સાંભળવું નથી. અનંત જ્ઞાનીઓનો સૂર એક છે. ગમે તે ભાષામાં બોલ્યા હોય, એ કબીરના દોહા હોય, મીરાના પદ હોય, તુલસીની ચોપાઈ હોય, કે તુકારામના અભંગ હોય, નરસિંહના ભજન હોય, કે આગમની ગાથાઓ હોય, બધાનો ભાવ. આ એક ભાવ છે એટલે કેટલું સરસ સમજાયું છે. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જ્યાં, સાહેબ અમે જાણીએ છીએ કે આ આત્માનું કરતા ભોગતાપણું, કર્મ સાથેનું કરતાપણું ને ભોગતાપણું એટલે અનંતકાળ એના જન્મ મરણ સાથે છે. અને છૂટે ક્યારે? તો કે વૃત્તિ વહી નિજ ભાવમાં થયો વખત. એ અકર્તા થાય તો તૂટે, એના જન્મ મરણ ક્યારે ટળે? એ અકર્તા થાય તો ટળે. ઘણા મળવા આવે, વાત કરે, પૂછે, સૌનો પ્રશ્ન એક, સાહેબ જન્મ મરણથી ક્યારે છૂટીએ? નાની ના ખેલ છે, ત્યારે ખાવું પીવું આરામ સવારમ બધું કરવું અને જન્મ મરણથી છૂટવું છે. અહીંયા તને વગર વાંચે, કોઈને પૂછવા નહીં જવું પડે કે તું અકર્તા થા ત્યારે છૂટી જઈશ. કેમ કે કરતા ભોગતા કર્મનો તું નહીં રહીશ. જન્મ મરણ એ કર્મને કારણે છે, પરિભ્રમણ કર્મને કારણે છે, ગતિ આ ગતિ કર્મને કારણે છે. તું કર્મનો કરતા તું છો, તું અકડતા થા તો વાત પૂરી થઈ ગઈ, કોઈને પૂછવા પણ નથી. એટલે ત્યાં મૂક્યું છે દેહાધ્યાસનું સ્વરૂપ વૃત્તિ વહી નિજ ભાવ. આ પછીની ગાથા છે, શિષ્ય સમજે છે કે અકડતા થવાની રીત, તમે જે દેહાધ્યાસ કીધો સાહેબ એની, હું અકડતા ક્યારે થાવ, કેવી રીતે થાવ, મારે થવું, ચાલો આ કરતા ભોગતા કર્મનો મટી જવું છે, અકડતા થવું છે. આ તો અકડતા શબ્દ બોલવો અને વિપરીતપણે સમજવો કે આત્મા કઈ કરતો નથી, એ કરી શકે પણ નહીં, એની પાસે એકે ઇન્દ્રિયો નથી. મૂરખ ને જાણે ઇન્દ્રિયો હોય તો જ થાય, ભાવથી નો થાય તો એ તો સમજતો ને. ભાવ કોની પાસે છે, શરીર પાસે છે કે ઇન્દ્રિયો પાસે છે, તો કરતા કોણ? તો દરેક જગ્યાએ જાઓ તો આ જ સમજાવે કે આ શરીર કર્મ કરે છે ને આ બધું ભોગવવું આત્માને, આવા પ્રશ્નો. અને મજા આવે પોતાને છૂટી જવું જવાબદારીમાંથી, લાગે બાગે લોહીની ધાર મારા ઉપર નહીં, એટલે પાણો તે ફેંકો, તારા બાપે ન ફેંકો, લાગે તારા ઉપર ને બીજા કેના ઉપર કહેવાય. એટલી સ્પષ્ટતા આત્મસિદ્ધિની અંદર વાત મૂકી છે. અકર્તા ત્યારે જ થઈશ કે તારી વૃત્તિથી કર્મ બનશે. કર્મ બંધની અંદર મૂળ તારો વિભાવ છે, એ વિભાવ વૃત્તિમાં છે. પૂર્વના સંસ્કાર, અજ્ઞાનના, મિથ્યાત્વના, વર્તમાનના નિમિત્તો અને વર્તમાનમાં બનતા એવા સંયોગો, એ જુદી જુદી રીતે કારણભૂત બને છે, જુદી જુદી ડિગ્રીમાં. પરંતુ મૂળમાં તારી વૃત્તિ. કેમ પથરો માર્યો એણે મને કીધું, તો કે એ તો કહેશે કૂવામાં પડતો તો પડીશ. એમ આપણને આવા સંઘના, સંયોગોના આવા નિમિત્ત મળે અને આપણે એવું સમાધાન લેતા શીખી જઈએ કે એને કીધું એટલે મેં કહ્યું, તારે બુદ્ધિ હરાવવાની કે નહીં, સમજણ તારી કે નહીં, કે એને કીધું એટલે મેં કહ્યું. જેમ વ્યવહારની અંદર એ ગાંડપણ છે, એમ અહીંયા પરમાર્થમાં કહે છે કે આ બધા ભલે ને ઉદય ગમે તેવો હોય, નિમિત્ત ગમે તેવું હોય, પ્રસંગો ગમે તેવા હોય, પણ જોડાવું કે ન જોડાવું એની સ્વતંત્રતા કોની? ઉદયની. ઉદયની જો સ્વતંત્રતા હોય અને તારી ન હોય તો કોઈ જીવ મુક્ત ન થાય. બધા જીવો ઉદય ઉપર ટાળીને જોડાઈને નહીં અને સ્વતંત્ર થયા છે. નિમિત્તથી જો મુક્તિ ન મળતી હોય તો નિમિત્ત બધાને મેળાતા. એટલી બધી વાત સ્પષ્ટ મૂકે છે શિષ્યને, કેટલું સરસ સમજાય છે. સમજાવનાર ગુરુ છે અદ્ભુત છે, સમજનાર શિષ્ય પણ અદ્ભુત છે. કે વૃત્તિ વહી નિજ ભાવમાં થયો કરતા સાહેબ. અથવા હું એ સમજુ છું કે આ આત્માનું કરતા પણ કર્મ સિવાય પણ છે. કર્મનું કરતા નથી એટલે આત્મા અકર્તા છે, આત્મા અકર્તા છે, આત્મા અકર્તા છે, આત્મા અભોક્તા છે. નિશ્ચય નહીંના શબ્દો બોલવા એ ફેશન થઈ ગઈ છે. કઈ અપેક્ષાએ બોલ્યા તમે? તો પોતાના વિભાવનો કરતા પોતે હોય તો સ્વભાવનો કરતા કોણ? વિભાવનો કરતા જો આત્મા હોય તો સ્વભાવનો કરતા કોણ? અને એ સ્વભાવ, પેલો વિભાવ વૃત્તિમાંથી આવે, સ્વભાવ પરિણામમાંથી આવે. ઉદય ગમે તેવો હોય, પરિણામ તારું છે, જોડાવું કે ન જોડાવું પરિણામ તારું છે. અથવા આની જે પરિણામ જે શુદ્ધ ચેતના રૂપ, તારા પરિણામ શુદ્ધ ચેતના જેવા હોય, એટલે કે ઉદયની સાથે જોડાયેલા ન હોય, કર્મ સાથે જોડાયેલા ન હોય, તારા પરિણામ ઉપર એની અસર ન હોય, શુદ્ધ ચેતના રૂપ, એવા તારા પરિણામ. અત્યારે આપણે જેને કહીએ ઔદયિક ભાવ, ઔદયિક ભાવ એટલે એવા પરિણામ, જેવો ઉદય તેવા પરિણામ, એને શું કહેવાય? ઔદયિક ભાવ. તો પરિણામ એ ઉદય ઉપર આધારિત છે કે તારા ઉપર આધારિત છે? તો કે અથવાની જે પરિણામ આજે બેસે છે ને, શુદ્ધ ચેતના રૂપ ઉદય હોય, પ્રસંગ હોય, નિમિત્ત હોય, સંગ હોય, સંયોગ હોય, સંબંધ હોય, જે હોય તે, પણ મારા પરિણામ શુદ્ધ ચેતના રૂપ હશે. મારી શુદ્ધ ચેતનાનું રૂપ શું છે? જ્ઞાતા અને દ્રષ્ટા. જ્ઞાતા અને દ્રષ્ટા. હું કેવળ જ્ઞાતા છું, હું કેવળ દ્રષ્ટા છું. જ્ઞાયક છું, જ્ઞેયથી સર્વથા ભિન્ન છું. દર્શક છું, દ્રશ્યથી સર્વથા ભિન્ન છું. જ્ઞાયક કોઈ જ્ઞેયની સાથે ભળી ન જાય, આ એનું શુદ્ધ ચેતના. સર્વ સંજોગોમાં, સર્વ પરિસ્થિતિમાં, સર્વ ઉદયની અંદર હું માત્ર જ્ઞાતા અને દ્રષ્ટા છું. સશુદ્ધતા, સર્વભાવ, જ્ઞાતા દ્રષ્ટા, બધાને જાણું અને બધાને જોઉં, પણ શુદ્ધતા સાથે એમાં ભળું નહીં, એની અશુદ્ધિ ભલે આવે નહીં. આ અથવા નિજ પરિણામ જે શુદ્ધ ચેતનારૂપ આપણા પરિણામો, એનું અવલોકન આપણે કરી શકીએ, કરી શકીએ. કોઈ પણ પ્રસંગ બન્યો પછી, પ્રસંગ પછી વિચારવું કે એમાં આપણા પરિણામ શું થયા, શુદ્ધ ચેતનાના થયા કે પ્રસંગની અસરવાળા થયા? ભાવ રંજિત થાય ને, પ્રસંગની અસરવાળા થયા, ઉદયની અસરવાળા થયા, સંઘની અસરવાળા થયા, સંયોગની અસરવાળા થયા. ઓલા વગાડે બેન્ડ બાજા વાળા અને આના પરિણામ કેવા થયા? નાચવાના થયા. એના હતા નહીં, હા, પ્રસંગની અસર, સંયોગની અસર. ગયો તો મેંડો નાચવા. સ્વભાવ પરિણામથી ઉત્પન્ન થાય, સ્વભાવમાં પરિણામથી જાય. એ તો ભેગો ભળી ગયો ત્યારે એ ગમે તેવું હોય તો પોતાના પરિણામ ન છોડે. જીવને ગમે તેવા નિમિત્તો મળે છતાં પણ પોતાના પરિણામો ન છોડે. શેમાં કીધું છે? ચેતનતા છોડે નહીં પોતે. હા, તે ચેતનતા પરિણામ ન ચૂકે ગમે તેવું હોય. એટલે ઉદય વગેરે ત્યાં સુધી જ્યાં સુધી સાધક પરિપૂર્ણ થયો નથી, જીવ પોતે પોતાના સ્વરૂપમાં આવ્યો નથી, ત્યાં સુધી આવો ઔદયિક ભાવ હોય. પણ ક્ષાયિક ભાવ થયો એટલે શું? તો કે હવે ભલે ને ગમે તેવા ઉદયો આવે, ગમે તેવા પ્રસંગો આવે, ગમે તેવા સંઘની અંદર હોઈએ, છતાં પણ પોતાના પરિણામો બગડે નહીં. અથવા નિજ પરિણામ જે શુદ્ધ ચેતના રૂપ, ઉદય રૂપ નહીં, પ્રસંગ રૂપ નહીં, સંયોગ રૂપ નહીં, સંઘ રૂપ નહીં, સંબંધ રૂપ નહીં. ના ના, અહીંયા તો અપેક્ષા એટલી જ કીધી છે કે પોતાનું શુદ્ધ સ્વરૂપ, કે આત્મા કરતા શેનું છે? તો આ પણ છે પેલો વિભાવનું, એટલે વિભાવમાં અપરિણામ, તમે કીધા વિકૃત. અહીંયા પણ એનો પોતે એનો જ સ્વામી છે, શુદ્ધ ચેતના રૂપ, કરતા ભોગતા તેહનો નિર્વિકલ્પ સ્વરૂપ. જીવની પરમ શુદ્ધ અવસ્થા એ નિર્વિકલ્પ અવસ્થા છે, નિર્વિકલ્પ. અને જ્યારે એ જગતમાં રહીને નિર્વિકલ્પ બને છે ત્યારે એને કેવળ જ્ઞાન થાય છે. વિકલ્પ વાળું જ્ઞાન ખંડિત છે, આંશિક છે, અધૂરું છે. પણ નિર્વિકલ્પ વાળું જ્ઞાન અખંડ છે, પૂર્ણ છે, પરિપૂર્ણ છે, નિરાવરણ છે, એને કોઈ આવરણ નથી. અને એક કેવળ જ્ઞાન છે. જ્ઞાનના જે સ્વરૂપ આપ્યા છે એમાં તો પોતે કરતા ભોગતા દેહનો નિર્વિકલ્પ સ્વરૂપ. સાહેબ, હું ક્યારે વિભાવમાં છું એ પણ જાણું છું, હવે કરતા ક્યારે છું, અકર્તા ક્યારે થવાય એ પણ જાણું છું, અને સ્વરૂપમાં કેમ જવાય એ પણ જાણું છું. તમારા બોધથી મને આ પણ ખબર પડી કે કરતા કર્મનું, કરતા ભોગતાપણું, એનું ટળવાપણું કેમ છે એ પણ મને ખબર પડી. અને મોક્ષની જે આપણે વાત કરી એ મોક્ષનું ટૂંકામાં ટૂંકું સ્વરૂપ હું સમજી ગયો કે નિજ સ્વરૂપની શુદ્ધતા, એનું નામ મોક્ષ. મોક્ષ કયો? આ શિષ્ય સમજો. અને એનો ઉપાય છે, એ ઉપાય છે, એ ગુરુએ તો સમજાવ્યા. પાંચ ઉપાય કીધા, ગાથા 90 થી શરૂ થાય છે, ત્યાર પછી 3 સંકેતની ગાથાઓ કીધી. શિષ્યએ બધાનો સરવાળો કરીને કીધું, ઉપાયમાં 22 ગાથા કૃપાળુ દેવે કીધી છે, 22 ગાથા. મોક્ષ ઉપાય સુધર્મ એની 22 ગાથાનો શિષ્ય નિચોડ કાઢીને કીધો કે સકલ માર્ગ નિર્ગ્રંથ. આ નિર્ગ્રંથનો માર્ગ એનો ઉપાય છે સાહેબ. કયો માર્ગ? નિર્ગ્રંથનો. નિર્ગ્રંથ એટલે બસ ગ્રંથી જીવને બહારની પણ છે અને અંદરની પણ છે. બાહ્ય પરિગ્રહની ગ્રંથિ બહારની છે, 10 પ્રકારની, 14 પ્રકારની ગ્રંથિ છે, આભ્યંતર છે. આ ગ્રંથિથી છૂટવાનું કામ છે, એને માટે કરવાનું કામ છે. જે કરવું એ એના માટે કરો. મૂળ સૂત્ર શું છે? છોડવાનું છે. સંસાર ગ્રહણ કર્યો છે. જીવને મુક્ત થવું હોય તો કંઈ મેળવવાનું નથી, મુક્ત તો તું છો જ. સ્વરૂપથી મુક્ત છો, સ્વભાવથી મુક્ત છો, પરિણામથી મુક્ત છો, તું છોડ. છોડવા માટે કંઈક કરવું પડશે. અને એ શું કરવું કે જેનાથી બંધાય નહીં એવી ક્રિયાઓ. 6 પદની અંદર કીધું કે કર્મબંધથી વિપરીત એવા જે જ્ઞાન, દર્શન, ચારિત્ર, સમાધિ, ભક્તિ આદિ સાધનો છે. કેવા છે? કર્મબંધથી, કે જેનાથી કર્મબંધ ઉપશમ પામે છે, શિથિલ થાય છે, ક્ષીણ થાય છે, ક્ષય પામે છે. 6 પદનો પત્ર અને આત્મસિદ્ધિમાં કંઈ એક જ. હા, એ બધા કારણો આપ્યા છે. એ બધા કારણો કરવાના કીધા અને સંકેતનું પણ કીધું. ધર્મમાં, ધર્મમાં 3 સંકેત કીધા, કારણોમાં 5 કારણો કીધા. અંતર્મુક્તા કીધી, બંધની છેદક દશા કીધી, રાગદ્વેષ અજ્ઞાનની નિવૃત્તિ જેનાથી થાય તેવી પ્રવૃત્તિ કીધી, અને આત્મા સત ચૈતન્યમયની રીત કીધી કેવી રીતે પામે, અને ભેદની બોની બોધ અને વિતરાગતા. આ બધું કરવાનું છે. આ 5 કારણો અને 3 ધર્મોના પ્રકાર સંકેતના, એ બધું કરવાનું છે. પણ સેના માટે? નિર્ગ્રંથ થવા માટે. નિર્ગ્રંથ શું કરવાનું? પતિ ગયું. એ જ્યાં સુધી નિર્ગ્રંથ નથી થયો ત્યાં સુધી એને ગ્રંથિનો ભેદ કર્યા કરવાનો, છોડવાની છે. કેવો અદભુત માર્ગ છે. પછી પ્રસંગોથી વેગળો થયો ને, જગતની સાથે રહેવા છતાં સંસાર એનામાં આવ્યો નહીં. એ સંસારનો દ્રષ્ટા થયો, એ સંસારનો જ્ઞાતા થયો. જાણવું એ દોષ નથી, જાણવું એ દોષ નથી, જોવું એ પણ દોષ નથી. એ બરોબર છે, પણ એ કોઈ જગતને જાણવું એ દોષ નથી. આપણે એમ કહીએ કે અમે છીએ તો શું કરવું, આંખો ફોડી નાખવી? તો જાણવું એ દોષ નથી અને જોવું એ પણ દોષ નથી. સિદ્ધાત્માઓ ત્રણ લોકના તમામ પદાર્થોને જુએ છે અને જાણે છે, અને છતાં બંધાતા એટલે શબ્દ તાત્વિક સમજો પેલા, કે જાણવું એ દોષ નથી. કોઈ પણ વસ્તુનો આપણે જાણીએ તો એમાં કઈ દોષ નથી, કશું એનાથી કર્મબંધ થતો નથી. જોવું બધું જઈએ, જગતમાં બધે જઈએ, જ્ઞાનીઓ નહીં ફરતા હોય, અને છતાં એ બંધમાં નથી, અબંધ અવસ્થામાં છે. કારણ કે જાણવું એ દોષ નથી, એની સાથે ભળવું એ દોષ છે, એની સાથે રતિભાવ કરવો તે દોષ છે, એની સાથે એકમેક થવું તે દોષ છે, આસક્તિ કરવી તે દોષ છે, મમત્વ કરવું તે દોષ છે. તમે આવા કોઈ ભાવ વિના કેવળ દ્રષ્ટા ભાવે જુઓ જગતને તો એનાથી બંધ નથી પડતો. કેવળ જ્ઞાતા ભાવે જગતના જે કે પદાર્થો છે એને જાણો, સમજો, વાંચો, સાંભળો, દોષ નથી. પણ એની અંદર આહા ને ઓહો કરીને, હિહી કરીને, આ દોષનું કારણ છે. સમજો નથી, રાગ કરે છે. બહુ જ સાંભળો, સમજો નથી, રાગ કરે છે. જાણતો નથી, બે કરે. હવે આ સ્થિતિના સદગુરુએ જે પણ નિર્ગ્રંથ હતા, આ છ પછી છે સમજી ગયો. અને જ્યારે એને છ છ પદ કીધા ત્યારે સદગુરુ ભલે સમાધિમાં હતા પણ એને ક્યાંય વાંધો લીધો નહીં. સમતે કઈ મૌન, ગુરોસ્તુ મૌનમ શિષ્ય છિન્નતી સંશયા. શિષ્યના સંશયો છેદાઈ જાય છે. ગુરોસ્તુ મૌનમ શિષ્યમ કેવલમ, શિષ્યને કેવળ જ્ઞાન થઈ ગયું, શિષ્યને કેવળ જ્ઞાન થઈ ગયું. જેવું જોયું શિષ્યએ કે હું જે સમજો છું એ બિલકુલ સમ્યક છે, યથાર્થ છે, પરિપૂર્ણ છે, જન્મ જન્માંતરની મારી બધા પ્રશ્નોની સમસ્યાનો ઉકેલ છે, ત્યારે એને એમ થયું કે સમજાવનાર કોણ? અમને આજ સુધી તો ઘણાય બોધ આપ્યો હતો, શિખામણો આપનારે ઘણા હતા, પણ ઓહો હો, એટલે એના મોઢામાંથી આ શબ્દ નીકળ્યા, અહો અહો શ્રી સદગુરુ. સદગુરુનો અહો, પેલા તો કે છે આશ્ચર્ય છે, અમે તો આટલા જન્મ ભટકાના કેટલાય ગુરુ પકડા, આશ્ચર્ય છે કે આવું સત્ય તમે અમને અમારું સ્વરૂપનું ભાન કરાવ્યું, અમારી મૂડી અમને આપી, અમારો ખજાનો અમને આપ્યો, અમારો નિધિ અમને પ્રાપ્ત થયો. કોઈ બીજા પાસે નહોતો, અમારી પાસે જ હતો, પણ અમને એની સમજ નહોતી, એની જાણકારી નહોતી. અને જે આપ્યું છે એ લૌકિક નથી આપ્યું, પણ અલૌકિક આપ્યું છે. અહો અહો બોલે છે. આવે ક્યારે? આ તો અમારી જન્મો જન્મની ભવો ભવની દીનતા ગઈ, ગઈ દીનતા સબહી અમારી. પ્રભુ તુજ સમકિત ધ્યાન મેં. પ્રભુ તેમને સમ્યક દ્રષ્ટિ આપી, સમ્યક નેત્ર આપ્યા, સમ્યક દર્શન આપ્યું, સમ્યક માર્ગ આપ્યો. અમારી દીનતા ભિખારી પણ ભવો ભવનું ચાલી ગયું. યાચક જેને ભજવાથી, એ તરણ તારણને ભજવાથી અનંત કાળનો યાચક પણ જેનાથી નાશ થાય છે, એવું અમને અયાચક પણ પ્રાપ્ત થયું જેનાથી. એ વાત મૂકીને બે વાર અહો કહે છે. આશ્ચર્યની અવધિ છે. શબ્દો એટલા જ ભાવથી નીકળ્યા છે કે આ કરુણામૂર્તિને શું કહીએ. એટલે પેલા તો એને એમ થાય કે મારી સામે આ સદગુરુએ મને આપ્યું, આ પેલા એને આશ્ચર્ય થઈ જાય છે. અહો અહો શ્રી સદગુરુ, કરુણામાં તમે સિંધુ છો. તમારી કરુણા કોઈ એવી સામાન્ય નથી, તમારી કરુણા સામાન્ય નથી. કરુણા સિંધુ અપાર. અને આ પામર પર પ્રભુ કર્યો. તમારી કરુણા તો તમે બધે વેવડાવતા હતા, પણ ભાઈ અમને તો તમે વેવડાવી પ્રભુ. અહો અહો ઉપકાર, અહીંયા પણ અહો મૂકે છે, ખ્યાલ આવે છે? ઉપકારને પણ અનાદિથી પોતાનું ભાન ભૂલેલા જીવને એના સ્વરૂપની પ્રાપ્તિ કરાવી. મારા અનંત જન્મ મરણ ટાળ્યા, મને મારા અનંત શાંત સમાધિ સુખ સ્વરૂપમાં સ્થિર કરાવ્યો. આ તમારા ઉપકારની શું વાત કરું? આ લૌકિક ઉપકાર નથી કે નોકરી ગોતી દીધી, મને ધંધામાં લાભ કરાવી દીધો, મકાન લેવું તેમાં થોડું ડિસ્કાઉન્ટ કરાવી દીધું. આ તો મારા જિંદગીભરનો ઉપકારી છે. એવા ઉપકારી સારું થઈને ધર્મનો કચ્છર ગણ કાઢે પાછો, કે આ મારો ઉપકારી. ધૂળ ઉપકારી છે, આ ઉપકાર કહેવાય? લૌકિક ઉપકારી. કૃપાળુદેવે કહ્યું તું કચ્છના પેલા નામ ભૂલી ગયું એ મને થાય નહીં. જ્યારે જીવ હિંસા માટે રસીનો વિરોધ કરવાનું કારખાનું એની સામે સહી ઝુંબેશ કરી, તો પેલા કૃપાળુદેવના મુખ શું કીધું કે હું નહીં સહી કરું, કારણ કે મારા શેઠ એની સાથે જોડાયેલા છે, એટલે અમારે નોકરીમાં બાધા આવે. અને કૃપાળુદેવ એને કીધું કે આ સમજ્યા છો તમે? તમારો શેઠ, તમારા સંબંધી, તમારા સંબંધ બધા પર્યાયના સંબંધ છે, આ એનો ઉપકાર શું એનો બીજો મોટો? અરે એને તો કહ્યું પછી યશોબીજીનું કે ધર્મ અર્થે અહીંયા પ્રાણ નેજી છાંડે પણ નહીં ધર્મ. ધર્મ માટે પ્રાણ પણ છોડી દેવા હોય તો છોડવા, પણ ધર્મને ન છોડવો. એમ ધર્મની વાતની અંદર આવા સંબંધો નડે તમને? આવા લૌકિક ઉપકાર બફતિયા જેવા ફોતરા જેવા પર્યાયના ટૂંક સમયના, એ આડી આવે, એની આંખ આડી આવે, શું આડી આવે? હું નિત્યનો ઉપાસક છું, સતનો ઉપાસક છું, શાશ્વતતાનો ઉપાસક છું. ક્ષણભંગુર ઓછું થાય તો થયું, એમાં શું ગુમાવવાનું છે? નહીતર તો સંસારના, આ સંસારના પ્રલોભનો છે, બધા જુદા જુદા સ્વરૂપ છે એના. આ પ્રલોભનની અંદર લાલચ, પ્રલોભન, આસક્તિ, આ બધા નબળાઈઓ છે જીવની. એથી કરીને એ છલાંગ નથી લગાવી શકતો ધર્મની અંદર. અહીંયા એને એમ થાય છે કે સાહેબ તમે અમારું સામર્થ્ય પ્રગટાવ્યું અમારામાં, ઉદયને પરાજિત કરવાનું, પ્રસંગો ઉપર વિજય મેળવવાનું, અને ગમે તેવા પ્રલોભનો આવે તો પણ એનાથી પર થવાનું, આ તમારો ઉપકાર કેવો? શું પ્રભુ ચરણ કણે ધરું? એ વાત પછી આવશે. અહીંયા અહીં સુધી કહે છે કે કોઈ પણ જીવ આત્મ સ્વરૂપને પામે અને તેના આત્માને જાણે એ સિવાય કોઈ હેતુ તમને નથી, તો એવો તમારો ઉપદેશ એનું કારણ તમારી કરુણા. પત્રાંક 430 ની અંદર કૃપાળુ દેવે આ કરુણાની વાત અદભુત રીતે મૂકી છે. શું કહ્યું છે બેન? કોઈ પણ જીવ આત્માને પામે પછી શાંતિને પામે, સમાધિને પામે, અસમાધિ ન થાય. અને જે જ્ઞાનથી આત્મા પોતાનું જ્ઞાન પામે એવા સર્વજીવને પ્રાપ્ત હોય. આવો સંપ્રદાય સનાતન જ્ઞાનીઓનો છે. અને પ્રાપ્ત થવાના અંશના કારણને પ્રાપ્ત તો આટલું. આવી કરુણાની પરંપરા છે. હવે જેને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે, ચારે ચાર ઘાતી કર્મનો ક્ષય કરી લીધો છે, એને જગત સામે શું કામ કહેવાનું હોય? શું કામ બોલવાનું હોય? શું કામ પ્રવૃત્તિ કરવાની હોય? કરુણા, જો કરુણા ન રહેતી હોય તો કોઈ તીર્થંકર ઉપદેશ આપે નહીં. જુઓ હવે ક્યાં સમજવામાં ભૂલ થાય છે. કરુણા એ રાગ ભાવ છે આ નિશ્ચય નહીં વાળા. કરુણા એ રાગ ભાવ છે. એ શું કામ ઉપદેશ આપે છે? તો કે એને પૂર્વ કર્મ બાંધ્યો, એ કર્મ વેદે છે. અરે કર્મ વેદવા પડતા હોય કર્મથી પર ન થાય એટલી એનામાં તાકાત નથી? આટલા બધા કર્મો ઉદયમાં આવ્યા તો પણ એને વેદ્યા વિના એ ભોગીવા વિના એ મુક્ત થયા નથી. આ એનો અપ્રતિમ પુરુષાર્થ. કઈ એક વાત સમજે ને એક વાત ન સમજે ને ધોકાપંથી એટલી બધી હાલી છે કે મગજને ફેરવી નાખે, ગાંડું કરી નાખે. એ કે એને પૂર્વે બાંધ્યું હતું ને એટલે જ બોલે છે. તો પૂર્વે બાંધેલું ઉદયમાં આવ્યું ને એનામાં એટલી તાકાત નથી કેવડીમાં કે ઉદય કર્મને રોકી શકે અને પોતે પોતાના સ્વભાવ મારીએ. એ શું કેમ ભાષણ કરવા જાય? એ શું કેમ ચાતુર્માસ ભગવાન મહાવીર 14 ચાતુર્માસ રાજગ્રહીમાં કરે? એ શું કેમ મુનિસુર સ્વામી પેલા અશ્વને બોધ પમાડવા માટે હજારો માઇલનો વિહાર રાત્રિમાં કરે અને સમડી વિહાર અશ્વનું ઉત્થાન કરે? એ નિમનાથ મહારાજા કૃષ્ણની આખી સેનાને બચાવવા શું કામ જાય? કઈ સમજ નથી બધા. બસ એ પૂર્વના કર્મ છે, એને કર્મ બાંધ્યું છે, કર્મ ભોગવે છે, એ કઈ બોલતા નથી. અને એની કરુણા છે. એક કૃપાળુ દેવ કહે છે, જુઓ આ આખા એકાંત જે પકડાયું છે ને એની સામે આ કૃપાળુ દેવની અનેકાંત દ્રષ્ટિ જો સમજાય. અતિશય ને અતિશય તેના બોધને વધારે પ્રભાવી કરે છે. એ તો એના બોધની પાછળની તાકાત છે, એની વાણીની ને એના અતિશયની પ્રભાવ માટેની. પણ એને આ જગતનું કોઈ પણ જીવ પોતાના આત્માને પામે, આત્માના સ્વભાવને પામે, આત્માની સ્થિરતાને પામે, આત્માની શાંતિ સુખ સમાધિને પામે. આવો સનાતન સંપ્રદાય એ જ્ઞાનીઓનો છે. ઋષભદેવથી માંડીને મહાવીર સુધી બધા જ તીર્થંકરોએ આ જ કર્યું છે. એને તમે ઉદય કર્મ કરીને ખપાવીને કાઢી નાખો અને કરુણાનો એકડો કાઢી નાખો, આ ઉદય કર્મ નથી, કરુણાજન્ય છે. કે જે લાભ અમને થયો, જે બોધ અમને થયો, એ જગતના જીવોને પણ મળે. બસ નિષ્કારણ કરુણા. કરુણામાં શબ્દ મૂક્યો છે નિષ્કારણ કરુણા, જબરજસ્ત છે. કૃપાળુ દેવે આ વાતને કેટલી સરસ રીતે મૂકી છે કે તીર્થંકરની ક્યાં વાત કરો છો? સામાન્ય જ્ઞાની જગતમાં શું કામ જન્મ લીએ છો? મહાત્માનો દેહ બે કારણને કારણે વિદ્યમાન હોય છે. એક, પોતાના કર્મો વેદી લેવા, પૂરા કરવા. અને બીજું, જગતના જીવોનું કલ્યાણ. સાહેબ પણ પોતાના કર્મ ભેદી લઈએ, ડાયો ન થાય ને હાઈલો જાય તો જગત જગતનું કરે, એને હું લેવા દેવા છે. એની કરુણા આંશિક છે એના જેટલી, અને તીર્થંકરની અમાપ છે. તીર્થંકરની કરુણા કેટલી? અમાપ, અપાર. કરુણા સિંધુ અપાર. પણ સામાન્ય જ્ઞાનીની કરુણા પણ હોય કે નહીં? જ્ઞાનીના શરણમાં કોઈ માણસ કંટાળ્યો હોય સંસારના તાપથી, તો જ્ઞાનીના શરણ એની પાસે જો કરુણા ન હોય તો શું કામ જાય? સંત કોને કહે? શાંતિ પમાડે તો, પણ શું કામ પમાડે? સંત છે એને ક્યાં, તારા બાપને કેટલી એના, તું દુખી થા તું દુખી થા, એ શું કામ સાંત્વના આપે, એ શું કામ સત્સંગ કરાવે, એ શું કામ સમજાવે? એને જો કરુણા ન હોય, મેં મારું કરી લીધું તું તારું કર, જેવા તારા કર્મ. એક જ્ઞાની સાચો હોય એ પણ કરુણા વિહીન હોય, એક સાચો મુમુક્ષુ કરુણા વિહીન ન હોય. ધર્મ ન બીજો દયા સમાન, જીવ દયા અને માનવ અનુકંપા એ ધર્મના મૂળ છે. એટલે ચાર ભાવનાઓ સુયોગ્ય જીવન માટે, ધાર્મિક પુરુષના જીવન માટે. ધર્મનો પ્રવેશ ક્યારે થાય? કૃપાળદેવે લખ્યું છે, ધર્મમાં પ્રવેશ કરનારી અને ધર્મ માટેની પાત્રતા આપનારી આ ચાર ભાવનાઓ છે. એમાં પહેલી મૈત્રી, બીજી પ્રમોદ, ત્રીજી કરુણા. જગતના જીવોના દુઃખ જોઈને અનુકંપિત થવું, સંવેદિત થવું, અને એમાં જે કંઈ પોતાથી શક્ય હશે દ્રવ્યથી ભાવથી પણ એને. ભાવ કરુણા મહત છે એટલે જ્ઞાની છે, જ્ઞાનીનો ઉપકાર ભાવ કરુણાનો છે. આપણે વ્યવહારિક જગતમાં બહુ તો આપણે દ્રવ્ય કરુણા કરીએ કે ભૂખ્યાને ભોજન આપીએ, તરસ્યાને પાણી પાઈએ અને નિર્વસ્ત્રને વસ્ત્ર આપીએ, આપણી બધી ભાવ દ્રવ્ય કરુણા છે. જ્ઞાની હોય તેવીના દુઃખથી દુઃખી થાય છે, જ્યાં એકેય દ્રવ્ય કામ ન કરે, ભયંકર વ્યાધિથી પીડાય છે, તો ત્યારે કોને બોલાવવાના? લાખપતિ શેઠિયાને બોલાવવાનો, એ આવીને બહુ તેમ કે 25,000 ચેક તને આપું છું, એનાથી પેલાની હોસ્પિટલમાં વ્યથા છે વેદના છે મટી જશે. પણ જ્ઞાની આવીને એક પ્રભુનું સ્મરણ કરાવશે તો એને શાંતિ શેનાથી મળશે? દ્રવ્ય દયાથી મળશે કે ભાવ દયાથી મળશે? આવી અને એક માંગલિક ફરમાવે, બે શબ્દો સાંત્વના નાખીએ, સિદ્ધાંત સમજાવે, સુખ દુઃખની ભૂમિકા સમજાવે, જીવ ગમે તેવો હોય એમાંથી આર્ત ધ્યાનમાંથી બહાર આવી જાય. આર્ત ધ્યાનમાંથી બહાર કાઢવાની આ જ્ઞાનીની કરુણા છે. જો જગતના જીવો આર્ત ધ્યાનમાં પડ્યા રહેશે તો એની મુક્તિ ક્યારેય નહીં થાય. તો આ જ્ઞાનીનો મહાત્માનો દેહ એ મહાત્માથી અને મુમુક્ષુતાથી આ કરુણા છે. એટલે મહાવીરની ધર્મની અંદર આ ચાર ભાવના જો ન આવે તો એ મહાવીરના ધર્મને યોગ્ય નથી, એનો ધર્મમાં પ્રવેશ નથી. એક તો સર્વ જીવો સાથે એને મૈત્રી જોઈએ, બીજું ગુણનો પ્રમોદ જોઈએ, પણ ત્રીજી કરુણા જોઈએ. કોઈ જીવ પોતાના પૂર્વ કર્મથી સુખી દુઃખી થતો હોય, ભયંકર વ્યાધિમાં હોય, તો એના પ્રત્યે તારું અંતઃકરણ કરુણા સભર હોવું જોઈએ. કરુણા તો હોવી જ જોઈએ, ક્રૂરતા ન હોય, નિષ્ઠુરતા ન હોય, કઠોરતા ન હોય, કે એ તો તારું કર્મ તું જાણે, તને જે કંઈ દુઃખ પડ્યું છે એ તારા કર્મ, એના જ કર્મને કારણે છે, છતાં તું એના કર્મને ભોગવવામાં એને તાકાત આપ. એનું તો કંઈક છે કે નહીં સ્વરૂપ? એને મજબૂત કર કે જેથી કરીને એ પોતાના કર્મના ઉદયને પસાર કરી શકે. આ જ્ઞાનીની કરુણા છે. એમ જગતના મહાપુરુષોની આ કરુણા છે કે કેવળ જ્ઞાન થયા પછી પણ જગતના જીવો પોતાનું સંસારનું દુઃખ છે એ ઓળંગી શકે એવો બોધ એને આપે. તો કરુણા છે તીર્થંકરનો ઉપદેશ, જ્ઞાનીનો બોધ. એને ક્યાંય રાગ ભાવમાં ખતમણી ક્યારેય કરશો નહીં. આના જેવી કોઈ બીજી આશાતના નથી, મિથ્યાત્વ નથી. ઘણા ઘણા આપણા ધાર્મિક સૂત્રોની અંદર ન સમજ, અણસમજણ, અધૂરી સમજણ, ઓછી સમજણ, કહેનારા એવા, સાંભળનારા એવા, અધૂરું વાંચે, અધૂરું બોલે, અધૂરું સમજે, અને એમ નમલી. આપણી આપણું ભાગ્ય એ છે કે આપણને જે ગુરુ મળ્યો છે ને એ કોઈ વાતે અધૂરો નથી. જો સમજાય તો, જેમ યશે વિજયજીએ કહ્યું કે વાણી વાચક યશતણી કોઈ નય ન અધૂરી, એક પણ નહીં થી અમારી વાણી અધૂરી નથી. એમ અમને મળેલો ગુરુ કોઈ ધર્મના કોઈ સિદ્ધાંતોની વાતે પૂર્ણ જ્ઞાની છે. એવો પરમાત્મા સ્વરૂપ પુરુષ કૃપાળુ દેવે લખ્યું છે. આપણે શું ચર્ચા કરવી, અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. અને એ જગતના જીવોનું શું કામ કીધું એને, કે જગતના જીવોને કર્મથી દુઃખી થતા જોઈને અને જન્મ મરણનો કષ્ટ છે એનાથી અમને કરુણા આવે છે. આ કરુણાનું ચિત્ર છે, આ કરુણાનું સ્વરૂપ છે, આ નિષ્કારણ કરુણા છે. જ્યારે ગુરુની નિષ્કારણ કરુણા આપણા જીવનમાં આવશે ત્યારે ગુરુ પ્રત્યેનો અહોભાવ, ભક્તિભાવ, આદરભાવ, અર્પણ ભાવ, આ બધું આપણા જીવનની અંદર આવશે. અને એ જ એ સમર્પણમાં જ આપણું કલ્યાણ સમાયેલું છે. વિશેષ અવસર
Thank you.